હાલેલુયા હાલેલુયા. જુલાઈ મહિનાના બીજા રવિવારે ફિલાડેલ્ફિયા ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશિપમાં ભાગ લેવો એ મારા માટે આહલાદક બાબત છે, અને હું મારા જીવનમાં સૌભાગ્યની વાત સમજું છું કે તમારી સાથે આવી રીતે આરાધના કરવાનો પ્રભુએ મોકો આપ્યો. ખાસ કરીને જે વ્યવસ્થા અહીંયા આવવાની કરવામાં આવી એના માટે પરમેશ્વરનો આભાર માનું છું, એની સાથે સાથે દિનકર અંકલનો આભાર માનું છું કે અહીંયા આવવા પરવાનગી મળી. હું સત્યાનંદ છું, અમદાવાદનો વતની છું. 21 વર્ષની ઉંમરથી ટ્રાન્સવર્લ્ડ રેડિયોની સાથે જોડાયેલો છું, અને આ મારું 20મું વર્ષ છે આ સેવાની સાથે. પ્રભુએ એક સુંદર પત્ની આપી છે અને પ્રભુએ એક સુંદર દીકરો આપ્યો છે. એની ઉંમર 13 વર્ષની છે. MYFના એક કેમ્પમાં મેં મારું જીવન પ્રભુને સોંપ્યું હતું, અને CEFની બાઇબલ ક્લબ જે ચાલે છે એમાં મારી પત્નીએ પ્રભુને જીવન સોંપ્યું હતું. અને પ્રભુ 1990ની સાલથી આ સેવામાં મારો ઉપયોગ કરી રહ્યા છે. ટ્રાન્સવર્લ્ડ રેડિયો ઇન્ડિયા એ ભારતમાં 1977માં આવી, 1978માં તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું, અને 5 ભારતની ભાષાઓથી રેડિયો દ્વારા સુવાર્તા પ્રચારના કાર્યની શરૂઆત થઈ. અને આજે ભારતના 25 રાજ્યોમાં જુદા જુદા વિસ્તારમાં અમે પથરાયેલા છે. ભારતમાં 11 જેટલા રેકોર્ડિંગ સ્ટુડિયો છે, જેમાં બરોડામાં અમારી પાસે રેકોર્ડિંગ સ્ટુડિયો છે. ભારતની આજે 67 ભાષાઓમાં 67 લેંગ્વેજીસમાં અમે દેવનું વચન પોકારીએ છીએ, અને દરરોજના 21 કલાક અને 30 મિનિટ માટે. મારી તમને નમ્ર વિનંતી છે, આપ અમારી આ સેવાને માટે ખાસ પ્રાર્થના કરશો. મેં કહ્યું તે પ્રમાણે કે 67 ભાષાઓ ભારતને માટે આપવામાં આવે છે, પરંતુ આ 67 ભાષાઓમાંથી 14 જેટલી બોલીઓ ગુજરાતને માટે છે. ગુજરાતીમાં શ્રી વડીલ અમારા ભાઈ પરસી દેસાઈ બોલે છે, કે જેઓ અમદાવાદના છે, અને આજે પણ પરસી દેસાઈનો અવાજ રેડિયો પર આવે છે. એ બાઇબલનો સંપૂર્ણ અભ્યાસ છે પુસ્તક પ્રમાણેનો, અને જો આપ એ કાર્યક્રમને સાંભળવાની ઈચ્છા રાખો છો તો તમે ઇન્ટરનેટ પરથી ફ્રી ડાઉનલોડ કરી શકશો. MP3 ફોર્મેટમાં એ કાર્યક્રમો અમે ઇન્ટરનેટ પર મૂકેલા છે, અને આપ એને ફ્રી ડાઉનલોડ કરી શકશો. www.radio882.com પર એ કાર્યક્રમો મૂકવામાં આવ્યા છે. અમે ગામિત ભાષા માટે કાર્યક્રમ આપ્યા છે, ચૌધરી, વસાવી, ભીલી, વારલી, કુકણા, ઢોળિયા, માવચી, સિંધી, કચ્છી, મારવાડી અને કોટવાડિયા લોકો માટે. આ બધી ભાષાઓ આપણા ગુજરાતમાં બોલાય છે. ગુજરાતમાં 18,539 થી 67 જેટલા ગામડાઓ આવેલા છે. અમુક સર્વેક્ષણ એવું કહે છે કે 39 છે, અમુક સર્વેક્ષણ એવું કહે છે કે 67 ગામડાઓ છે. અને અંકલે એક વાત કરી, નહીં લોકો દેવ આવવાના છે એની બહુ વાતો કરે છે, પણ આપણે કેટલા તૈયાર થઈ રહ્યા છીએ એ ખબર નહીં. પણ હું મારી જાતને એવી રીતે તૈયાર કરી રહ્યો છું કે આ 18,539 ગામડાઓમાં કેમનું ઈસુનું નામ લઈ જવું. કારણ કે એક વચન એવું કહે છે કે દરેક લોક ઈસુના નામનો સ્વીકાર કરશે ત્યારે. અને એટલા માટે મારો અને મારી ટીમનો એ પ્રયત્ન છે કે અમે જેટલા પણ વધારે ગામડાઓમાં પહોંચી શકીએ એ ગામડાઓમાં જઈશું. મેં કહ્યું તે પ્રમાણે કે અમે રેડિયો પર કાર્યક્રમ આપીએ છીએ, પણ આ કાર્યક્રમ આપીને અમે બેસી જતા નથી. અમે એનું ફોલોઅપ કરીએ છીએ, અમે શોધક સભાઓ રાખીએ છીએ, સીકર્સ મિટિંગ કરીએ છીએ, અમે જુદા જુદા વિસ્તારમાં જઈને મેળા કરીએ છીએ, કે જેથી કરીને જે લોકો આ કાર્યક્રમ સાંભળે છે એ કાર્યક્રમ સાંભળીને ફક્ત બેસી ના જાય પણ એમનો વિકાસ થાય. અને એટલા માટે અમે જુદી જુદી મંડળીઓની સાથે ભાગીદારી કરેલી છે, જુદી જુદી સંસ્થાઓની સાથે ભાગીદારી કરેલી છે. અમે CNIની સાથે ભાગીદારીમાં છીએ, અમે મેથોડિસ્ટ ચર્ચ, ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને અમુક બીજા રાજ્યોમાં પણ તેઓની સાથે ભાગીદારીમાં છીએ. અમે IEM સાથે ભાગીદારીમાં છીએ, અમે FMPBની સાથે ભાગીદારીમાં છીએ, જેથી કરીને અમે આ જે કાર્યક્રમ સાંભળનારા મિત્રો છે, કોન્ટેક છે, એ કોન્ટેક એ જે તે વિસ્તારમાં અમે આપી શકનારા બનીએ. IEM સાથે અમે ગુજરાતમાં ગરાસિયા અને કુકણા ભાષા માટે ભાગીદારી કરેલી છે. એ જ રીતે આંધ્રપ્રદેશમાં બીજી એક ભાષા છે એમના માટે અમે ભાગીદારી કરેલી છે. અને એટલે ટ્રાન્સવર્લ્ડ રેડિયો રેડિયો પ્રસારણ કરે છે, ફોલોઅપ કરે છે અને મંડળી બાંધવાનું કામ કરે છે. અને એટલે મારી નમ્ર વિનંતી છે કે પ્રભુ અમારો ઉપયોગ કરે એના માટે પ્રાર્થના કરશો. અહીંયા બહુ સુંદર ટીમ છે, અને આ ટીમ વિશે મેં વારંવાર સાંભળ્યું છે ગુજરાતમાં, અને ન્યુયોર્કમાં થોડાક દિવસો રહ્યો ત્યારે પણ આ ટીમ વિશે સાંભળવામાં આવ્યું, એમ પ્રભુએ મને સુંદર ટીમ આપી છે અને એ ટીમના લીધે અમે ગુજરાતમાં અદ્ભુત કામો કરી રહ્યા છીએ. આ રેડિયો કાર્યક્રમની એક સાક્ષી કહીશ ને ત્યાર પછી થોડોક સમય પ્રભુનું વચન જોવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતમાં ભરૂચ જિલ્લો આવેલો છે. આ ભરૂચ જિલ્લામાં રાજપરા નામનું એક ગામ છે. આ ગામમાં બે બહેનો બહુ જ દારૂ પીવે અને આ બે બહેનો દારૂ પી અને પોતાના પતિને મારે અને પોતાના પતિને ખાવાનું બનાવવાનું કહે. કામ કરવા મોકલે ને જે પૈસા લાયા હોય એ પૈસા પોતે વાપરે. આ એમનો રોજનું રૂટીન હતું. અને અમુક વખત તો ગામના લોકો પણ કંટાળી જાય આ બંને બહેનોના લીધે, કારણ કે બહુ ત્રાસ કરે. નાનકડું ગામ અને આ બહેનો પુષ્કળ રંજાડનાર બની જતી હતી. પણ આવી દારૂ પીધેલી હાલતમાં આ બહેનોના હાથમાં કોઈ જગ્યા પરથી રેડિયો હાથમાં આવ્યો અને એ રેડિયો પર એ દિવસે વસાવી ભાષામાં કાર્યક્રમ આવતો હતો. અને આ ભરૂચ જિલ્લામાં વસાવી બોલીના લોકો રહે છે અને એ વસાવી ભાષામાં કેવી રીતે જીવનને જીવવું જોઈએ, કઈ કઈ બાબતો કરવાથી જીવન આશીર્વાદિત થાય, એ કાર્યક્રમ આ બંને બહેનોને સ્પર્શી ગયો અને એમણે અમારી સાથે વ્યવહાર કર્યો, પત્ર વ્યવહાર કર્યો. એક એવો સમય આવ્યો કે અમે એમની મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન એક એવો પોઈન્ટ ઊભો થયો કે ત્યાં નાનકડી બાઇબલ સ્ટડી ચાલુ કરવામાં આવી અને આજે એ બંને બહેનોના જીવન સુધરી ગયા છે. આજે એ બંને બહેનોના લીધે ગામમાં અમુક લોકો જેઓ આ બે બહેનોને જે રીતે નિહાળતા હતા કે આ બહેનો કદી સુધરે નહીં, આ કેમનું બન્યું, એના લીધે એ લોકો પણ બાઇબલ અભ્યાસમાં આવતા થયા અને ત્યાં બાલવાડી ચાલે છે અને દેવળ પણ ચાલે છે. અને એટલે એક રેડિયો કાર્યક્રમ અદ્ભુત કામ કરે છે. એક રેડિયો કાર્યક્રમ જીવન બદલનાર બની જાય છે. અને એટલા માટે અમે કહીએ છીએ કે આ રેડિયો એક એવું સાધન છે કે જે લાઈફ ચેન્જિંગ મીડિયા છે, જે ગુજરાતની જેલમાં આવે છે, ગુજરાતની શાળાઓમાં સંભળાય છે, ગુજરાતના હાઈકાસ્ટ લોકોના કુટુંબોમાં સંભળાય છે, મંદિરોમાં સંભળાય છે અને જે રાજકીય આગેવાનો છે એમના ઘરમાં પણ આ પ્રભુનું વચન જાય છે. અને એટલા માટે મહેરબાની કરીને અમારા માટે પ્રાર્થના કરશો. બરોડામાં પ્રભુએ અમને અમારું પોતાનું સેટઅપ આપ્યું છે. પહેલાં અમે ઇઝરાયલી પ્રજા જેવા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાડે ભાડે ફરતા હતા. પણ 2008માં પ્રભુએ અમને અમારી પોતાની જગ્યા આપી. ત્યાં અમે અમારું ફોલોઅપ સેન્ટર બનાવ્યું છે, ત્યાં અમારી ઓફિસ છે, ત્યાં અમારો રેકોર્ડિંગ સ્ટુડિયો છે. જો કોઈક વખત ગુજરાતમાં આવવાની તક મળે, બરોડામાં આવવાનું થાય તો તમે અમારી ઓફિસની મુલાકાત લઈ શકો છો. દેવળ છૂટ્યા પછી ગુજરાતીમાં અમુક સીડીઝ છે જે હું લાવ્યો છું, આપે લઈ શકો છો. એ અમે એમને જ મૂકીશું ત્યાં. તમને પ્રભુ દોરવણી આપે છે તો એ સીડીઝને માટે કશુંક મૂકજો, કોઈ વાંધો નહીં. પણ એક સીડી લઈ જજો કે જેમાં ગુજરાતીના ગીતો છે. મારી પાસે હિન્દીમાં અમુક ગીતો છે કે જે નડિયાદનો એક ભાઈ છે જેને પ્રભુએ નવા નવા ગીતો બનાવવાનું કૃપાદાન આપ્યું છે અને એ સીડીઝ તમે $5માં લઈ શકો છો. એ મારી સીડી નથી પણ એ નડિયાદના ભાઈની. પણ ગુજરાતીમાં જે ગીતો છે એ અમે રેડિયો પર વગાડીએ છીએ. અને જો તમારે ગુજરાતીમાં સંદેશ સાંભળવા છે રોજ તો MP3 ફોર્મેટમાં અમે ફ્રી ડાઉનલોડ માટે મૂકેલા છે, એ લેશો અને તમારા ઘરમાં એનો ઉપયોગ કરશો. આજ સવારે મારી સાથે બીજો કાળ વૃંતાંત તેનો 20મો અધ્યાય ને 1-30 કલમો જોવાનો પ્રયત્ન કરીશું. બીજો કાળ વૃંતાંત તેનો 20મો અધ્યાય અને 1-30 કલમો સંબંધી થોડોક વિચાર કરીશું. બીજો કાળ વૃંતાંત 20મો અધ્યાય ને 1-30 કલમો, જો તમારી પાસે બાઇબલ છે તો આ અધ્યાયને ખુલ્લો રાખવા પ્રયત્ન કરશો, જેથી કરીને હું થોડી થોડી કલમો વાંચીશ ને આપણે પ્રયત્ન કરીશું કે કેવી રીતે આપણે દેવની વધારે નજીકતાનો અનુભવ કરીએ. મારા આ 20 વર્ષના સેવાકાળ દરમિયાન અને પ્રભુ સાથેની ઓળખાણના 26 વર્ષ દરમિયાન એક બાબતને હું બહુ સ્પષ્ટપણે શીખ્યો છું કે જ્યારે જ્યારે આપણે આરાધના કરીએ છીએ, જ્યારે જ્યારે આપણે દેવની શોધ કરીએ છીએ, ત્યારે દેવ આપણી સાથે વ્યવહાર કરે છે. જ્યારે એના નિયમોને પાળીએ છીએ ત્યારે દેવ એ નિયમો પાળવાનો જે આશીર્વાદ છે એ મારા અને તમારા જીવનમાં બહુ અદ્ભુત રીતે આપે છે. અને આ જે વચનોને આપણે સંપૂર્ણપણે જાણે અમલમાં મૂકવાના માટે પ્રયત્નો કરવા માટે તૈયાર થઈએ છીએ ત્યારે એના વચનો મારા અને તમારા જીવનમાં ખાતરીદાયક બનતા જાય છે અને એ વચનો જાણે મને ને તમને આગળ દોરે છે. એની સાથે સાથે બીજા એક ભાગની અંદર હું વિચારું તો હું ક્યારે આરાધના કરું છું? જ્યારે મારી સાથે બધું બરાબર ચાલતું હોય, બધું સુવ્યવસ્થિત ચાલતું હોય, હું કશું દેવની પાસે માગું અને મને મળી જાય, મેં કોઈ મિટિંગને માટે આશીષ માગી હોય ને મને આશીષ મળી ગઈ હોય, મેં કોઈ મિટિંગને માટે ફંડ માગ્યું હોય ને મને ફંડ મળી ગયું હોય, એટલે હું દેવની સ્તુતિ કરનાર બનું. મારા ઘરમાં કંઈક માંદગી આવી છે અને સાજાપણું તાત્કાલિક મળ્યું એટલા માટે હું આરાધના કરનાર બની જાઉં. બધું સારું ચાલતું હોય, બધું બરાબર ચાલતું હોય ત્યારે હું અને તમે દેવની સ્તુતિ કરનારા બનીએ છીએ. એ વાસ્તવિક છે. અને એટલા માટે ઘણી બધી વખત આપણે પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે હું મારું અને મારી જાતથી બહાર જતા નથી, એમાં જ આપણે રહીએ છીએ. અને એટલા માટે આપણા જીવનમાં બધું બરાબર ચાલે છે ત્યારે આપણે દેવની આરાધના કરીએ છીએ, દેવની સ્તુતિ કરીએ છીએ. પણ આજે સવારે આપણે એક એવા રાજા વિશે વિચાર કરીએ કે જે રાજા દેવની ભીખમાં જીવનારો રાજા હતો, કે જેના જીવનમાં અચાનક જ પ્રશ્નો આવ્યા અને એ શું કરે છે. જો તમે મારી સાથે 20મો અધ્યાયને પહેલી કલમ ખોલશો તો ત્યાં લખવામાં આવ્યું છે, પછી મોઆબીઓ, આમોનીઓ તથા તેમની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટની સામે યુદ્ધ કરવા માટે આવ્યા. યુદ્ધ કરવા માટે, આ જે યુદ્ધ કરવા માટે આવવાના સમાચાર યહોશાફાટને બીજી અને ત્રીજી કલમમાં મળે છે. હવે યહોશાફાટ રાજા બહુ જે જુવાનીની ઉંમરમાં રાજપાટ સંભાળે છે. જો તમે 31મી કલમ ખોલશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે એ 35 વર્ષનો હતો ત્યારે એણે રાજપાટ સંભાળ્યું, ત્યારે એ રાજાની પદવી પર પહોંચ્યો. હવે આ રાજાની સામે 3 જુદી જુદી જાતિના લોકો યુદ્ધ કરવા માટે આવ્યા છે. ભયંકરતા લાગે, મારું આવી બન્યું છે એવી સ્થિતિ લાગે. અને એવા સમયે આ યહોશાફાટ રાજા કઈ જગ્યા પર શું વિચારે છે એ સંબંધીનો વિચાર કરીએ. હવે જો મારી અને તમારી તરફ આવી કોઈ પરિસ્થિતિ આવે, આવી કોઈ પરિસ્થિતિમાંથી આપણે પસાર થવાનું થાય કે આપણા જીવનમાં પ્રશ્નો, મુશ્કેલીઓ, દુશ્મનો ચડી આવે, ત્યારે આપણે શું કરીએ? અને હું મારો વ્યક્તિગત પ્રત્યુત્તર એવું બને કે હું પહેલાં પહેલી મારી તાકાતનો ઉપયોગ કરું, પછી હું કોઈક મારો મિત્ર હોય એની પાસે જવાનો પ્રયત્ન કરું. અહીંયા આ યહોશાફાટ રાજા બીજી અને ત્રીજી કલમમાં શું કહે છે, કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રને પેલે પારથી એટલે અરામમાંથી તારી વિરુદ્ધ એક મોટી ફોજ આવે છે, તેઓ હાસોન તામાર એટલે એન ગેદીમાં છે. આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. બીક સી, આપણે તમે અને હું બીક ભર્યા વાતાવરણમાં કોઈક ને કોઈક જગ્યાએથી પસાર થઈએ છીએ, કોઈક ને કોઈક સમયે બીકવાળી પરિસ્થિતિમાંથી આગળ વધતા જઈએ છીએ. પછી એ બીકની માત્રા દરેકના જીવનમાં નાની અથવા મોટી હોય, પણ એવા સમયમાં તમે ને હું કોની શોધ કરીએ છીએ? આપણે કોની પાસે જઈએ છીએ? આ એક રાજા જે 35 વર્ષની ઉંમરે બહુ જુવાન રાજા, જેની પાસે તાકાત છે, જેની પાસે લડવાને માટે સૈન્ય છે, એ રાજા દેવની શોધ કરવાને માટે ગયો. અને એટલા માટે આજે બીજા રવિવારે જુલાઈ માસના આપણે નક્કી કરીએ, આવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ ત્યારે દેવની શોધ કરવાનો પ્રયત્ન કરીએ, દેવની શોધ કરવાનો. હવે એણે શોધ કરવાનો પ્રયત્ન કર્યો. હવે રાજા છે, આગેવાન છે, એટલે એની પાસે પ્રજા છે, પ્રજા વગરનો રાજા કહેવાય નહીં. અને એટલે જ્યારે જે આગેવાન છે એને પોતાના લોકની ચિંતા હોય, જે આગેવાનો છે અહીંયા એમને ખબર છે કે મારા લોક એ દેવની નજીકતામાં જવા જોઈએ. અને એટલા માટે આ રાજા આ જે સમાચાર મળ્યા એના લીધે એનું જે ફોકસ છે એ દેવ તરફ રાખ્યું અને એ ફોકસ એણે પાસિટ ઓન કર્યું. તમે જુઓ ત્યાં શું લખવામાં આવ્યું છે, તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. યહૂદિયાના લોકો યહોવાની સહાય માગવા સારું એકઠા થયા, એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. હાલેલુયા. અહીંયા એક રાજા એવો છે કે જે પોતે તો દેવની બીકમાં જીવવા માટે ઊભો થઈ ગયો અને એણે એના લોકને તૈયાર કર્યા. અને એવું નથી લખવામાં આવ્યું કે એક જ એરિયામાંથી, અમદાવાદમાં ફક્ત મણિનગર, ત્યાં તો લખવામાં આવ્યું છે કે સરસપુરમાંથી, સાબરમતીમાંથી, એવી પરિસ્થિતિ અહીં બતાવવામાં આવી છે. કેવું લખ્યું છે? સર્વ નગરોમાંથી, એટલે એક પણ નગર બાકી નહીં. હાલેલુયા. એક પણ નગર બાકી નહીં. દેવની શોધ કરવા માટે આવ્યા. અને એટલે એની આગેવાની બહુ મજબૂત આગેવાની હતી. એની પાછળ જે લોક હતા એ લોકો એના પર ભરોસો રાખીને દેવની શોધ કરવા માટે એકઠા બને છે. આપણે આવી પરિસ્થિતિમાં હોઈએ તો આપણે ગુંગળાઈ જઈએ છીએ. કદાચ વ્યક્તિગત રૂપમાં આપણે દેવની હજુરીમાં જઈએ, પણ શક્ય છે કે આપણે આપણી પત્નીને ના કહીએ, આપણા બાળકોને ના કહીએ, આપણા જે નજીકના મિત્રો છે એની સાથે વાત કરતા નથી, અને આપણે વ્યક્તિગત રૂપમાં એ પ્રશ્નમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને પછી મુશ્કેલીમાં મુકાઈએ છીએ. આ રાજા એ ધારત તો લોકોને યુદ્ધ કરવા માટે લઈ જઈ શક્યો હોત, પણ એણે દેવની શોધ કરી અને સાથે સાથે લોકોને પણ દેવની શોધ કરવા માટે પ્રયત્ન કરે છે, એ તરફ લીડ કરે છે. હવે જ્યારે લીડ કરે છે લોકોને દેવની સમક્ષતામાં, ત્યારે દેવે એને જે બધા આશીર્વાદો આપ્યા છે એ આશીર્વાદોને જાણે વહેંચનાર બને છે ત્યાં. એ પ્રશ્ન સંબંધી તો વિચાર મગજમાં છે જ, પણ આ રાજા ભૂતકાળમાં દેવે જે બધા આશીર્વાદો આપ્યા એ આશીર્વાદોની જાણે વહેંચણી કરે છે, યાદ કરે છે. જો તમે 7મી કલમથી 11મી કલમમાં જોશો તો એ દેવને કહે છે કે દેવ, તેં જે ચમત્કારો કર્યા છે એને અમે યાદ કરીએ છીએ. પ્રભુ, તમે જે બધી જરૂરિયાતો પૂરી પાડી એને અમે યાદ કરીએ છીએ. તમે પ્રભુ અમારો આધાર બન્યા હતા એ અમે યાદ કરીએ છીએ. તમે લોકોને બંધ કરી દીધા હતા એ અમે યાદ કરીએ છીએ. તમારી હાજરી એવા સમય હતી અમારા જીવનોમાં એ અમે યાદ કરીએ છીએ. આ રાજા દેવની સમક્ષતામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવે છે, પણ એની સાથે સાથે આરાધના કરે છે, દેવની સ્તુતિ કરે છે. કારણ કે ભૂતકાળમાં પ્રભુ તમે અમારી સહાય બન્યા હતા, હવે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં પણ તમે અમારી સહાય બનવાના છો, એને માટે તૈયાર થાય છે. તમને ખબર છે આપણે પ્રાર્થના કરવા બેસીએ છીએ ત્યારે કેવી પ્રાર્થના કરીએ છીએ? તરત પ્રભુની પાસે જઈએ ને માંગ 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 કરીએ છીએ. નહીં, પ્રભુ આપી દેજો, પ્રભુ આ જોઈએ છે. આ રાજા એ દેવનો આભાર માને છે, દેવની સ્તુતિ કરે છે. દેવે જે બધા ચમત્કારો કર્યા હતા એ ચમત્કારોની વહેંચણી જ્યારે એના પ્રજાની સાથે કરે છે, અને જ્યારે તમે ને હું એ પ્રમાણે કરીએ છીએ, આરાધના કરીએ છીએ આપણી પ્રાર્થનાની શરૂઆતમાં, ત્યારે આપણે વ્યક્તિગત રૂપમાં દેવને મળવાને માટે તૈયાર થઈએ છીએ. દેવનો પવિત્ર આત્મા, દેવ આપણી સાથે વ્યવહાર કરવાની શરૂઆત કરે છે, પણ આપણે તે શરૂઆત કરતાં પહેલાં બધું માગવાની શરૂઆત કરી લઈએ છીએ, લેવાની શરૂઆત કરી દઈએ છીએ. આ રાજાએ દેવ પર વિશ્વાસ રાખવા સંબંધીની વાતચીત કરી. માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 7મી કલમ કહે છે કે માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે. એ કલમ આપણે વારંવાર પ્રાર્થનાઓમાં કોટ કરીએ છીએ, માગીએ છીએ, પણ શું આપણે દેવે આપેલા આશીર્વાદોને એની પહેલાં લાવીએ છીએ કે કેમ? અને એટલા માટે દેવની શોધ કરીએ, ઉપવાસ સહિત દેવની પાસે આવીએ. ઉપવાસ સહિત દેવની પાસે જ્યારે આપણે આવીએ છીએ ત્યારે દેવે જે ચમત્કારો કર્યા છે મારા અને આપણા જીવનોમાં, તમારા જીવનોમાં, એનું લિસ્ટ જાણે યાદ કરતા જઈએ, અને ત્યારબાદ પ્રભુ આપણને પછીના જીવનમાં દોરવણી આપતા જાય. અને એ જ બાબત જાણે યહોશાફાટના જીવનમાં અહીંયા બને છે. આખો દેશ પ્રાર્થના કરવા માટે એકત્ર થાય છે. લડવાનું છે, ફાઇટિંગ કરવાની છે, એક પ્રજાને હરાવવાની છે, એક જૂથ છે એને આપણે તોડી નાખવાનું છે. અને અહીંયા લડવાની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને બહુ જુદી રીતે દર્શાવવામાં આવી છે. 14મી કલમથી 17મી કલમ સુધી જો તમે વાંચશો તો ત્યાં લખવામાં આવ્યું છે 17મી કલમમાં, આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે. હે યહૂદિયાના તથા યરૂસાલેમના લોકો, સ્થિર થઈને ઊભા રહો અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ. બીસો નહીં, તેમ ગભરાશો નહીં. ગભરાશો નહીં. ઘણી બધી વખત મારા દિમાગની અંદર આ બંધ બેસતું નથી કે આ કેવી રીતે શક્ય બને કે ભાઈ ગભરાવાનું નહીં. જ્યારે તમારી સમક્ષતામાં બહુ મોટું સૈન્ય ઊભું છે અને તમારે ગભરાવવું નહીં, તકલીફવાળી સ્થિતિ લાગે. અને આ જગ્યાએ યહોશાફાટ રાજાને આ પ્રબોધક મારફતે એક યુદ્ધ કરવાની રીત મળે છે. કેવી રીતે એણે યુદ્ધ કરવાનું છે, જો તમે એ રીતને જોશો તો એ રીત બહુ અજીબની રીત છે. એ રીત આપણા માનવીય સ્વભાવની અંદર, દિમાગની અંદર બંધ બેસે એવી નથી. અને એ રીત તમને 21મી કલમમાં જોવા મળશે. તેણે એ બોધ, એટલે કે દેવે જે બધા આશીર્વાદો આપ્યા અને વિશ્વાસ રાખવાની જે વાત છે, દેવને વચ્ચે રાખવાની વાત છે, એ બાબતનો બોધ આપ્યા પછી સૈન્યની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે, એ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા. તેઓએ ગાયનોનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. આ લડાઈમાં તો ખરેખર તો તોપ જોઈએ, બંદૂકો જોઈએ, તલવારો જોઈએ, એની સામે ત્યાં તો ડ્રમસેટ છે, ગિટાર છે, ઓર્ગન છે. અને એ રાજાની સાથે યુદ્ધ કરવા માટે ક્વાયર આગળ જઈ રહ્યું છે અને ક્વાયરની પાછળ જાણે આખી મંડળી, આખી પ્રજા જાણે જઈ રહી છે. એની રીત એ આરાધનાની રીત હતી લડવા માટેની, એની રીત એ વાજિંત્રો વગાડવાની રીત હતી, એની રીત એ તો આરાધનાની રીત હતી. અને એ આરાધના, એ જે સ્તુતિનો જે પ્રારંભ છે, એ પ્રારંભે દુશ્મનો પર જાણે એવી બાબતો લાયા કે દુશ્મનો અંદરો અંદર લડી પડ્યા. અંદરો અંદર એમણે જાણે એકબીજાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાં જાણે તેઓ સફળ થયા. જો તમે એ વાંચશો તો ત્યાં લખવામાં આવ્યું છે, આમોન, 23મી કલમ, આમોન તથા મોઆબના લોકોએ સેઈર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંહાર કર્યો. સેઈરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માહોમાહે લડીને એકબીજાનો નાશ કર્યો. જ્યારે યહૂદિયાના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે પહોંચ્યા ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી તો તેઓની લાશો જમીન પર પડેલી દીઠી અને તેઓમાંનો એક પણ માણસ બચ્યો નહોતો. આ યહોશાફાટ રાજાના લડવાની રીતમાં સમજણ ના પડે એવી રીતે દેવ કેન્દ્ર સ્થાને રહ્યા અને દેવે જાણે દુશ્મન સૈન્યને હરાવી નાખ્યો, દુશ્મન સૈન્યને તોડી નાખ્યો. અને ત્યાં એ લૂંટ, એ જે માલ મિલકત મળી એમને, એ માલ મિલકત યહોશાફાટને એની ટીમ જાણે લેવાને માટે ગઈ ત્યારે એ લૂંટ લેવાને 3 દિવસ લાગ્યા. ત્રણ દિવસ. અને એટલા માટે એ જગ્યાનું નામ બરાખા, આ અમેરિકા દેશમાં બરાખા ઘણા બધા ચર્ચના નામ આપવામાં આવ્યા છે. અને એટલા માટે નામ આપવામાં આવ્યા છે કે તે એ જગ્યાએ યહોવાની સ્તુતિ થવી જોઈએ. એટલા માટે નામ આપવામાં આવ્યા છે કે ત્યાં જે કોઈ આવે એને આશીર્વાદ મળે, કારણ કે એ બરાખા આશીર્વાદની ખીણ હતી. યહોશાફાટ અને એની ટીમને જાણે આશીર્વાદ મળ્યો. આ કયા પ્રકારની આગેવાની કહેવાય, આ કેવા પ્રકારની લડાઈ કહેવાય કે જ્યાં દેવને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવે ને દેવ એક પદ્ધતિ આપે કે આરાધના કરવાની, લડવાનું નહીં, અને તમે ને હું આપણી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. આપણા જીવનમાં પ્રશ્નો આવે ત્યારે આપણે એ પ્રશ્નોના ઉકેલમાંથી કેવી રીતે બહાર આવીએ એ પદ્ધતિઓને પ્રમાણે જાણે આપણે ચાલ્યા કરીએ છીએ અને દેવનું મુખ જોવાનો પ્રયત્ન કરતા નથી. આ યહોશાફાટ રાજા જેમ આગળ ચાલતો હતો એમ જીતના સમયે આગળ ચાલે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે એના લીધે આસપાસના જે બીજા લોકો હતા એમને આ રાજ્યનો ડર લાગ્યો, ડર લાગ્યો. ભલા ભાઈઓ અને બહેનો, આ એક ચેલેન્જ છે. તમે એક એવા દેશમાં રહો છો કે જ્યાં પુષ્કળ સલામતી લાગે, બધું બરાબર સુવ્યવસ્થિત લાગે, આશીર્વાદોથી ભરપૂર એવી જગ્યા લાગે, પણ શું વ્યક્તિગત જીવનમાં આપણે દેવને કેન્દ્ર સ્થાને રાખીએ છીએ? શું વ્યક્તિગત જીવનમાં દેવની સ્તુતિ કરવાનો સમય આપણે રાખીએ છીએ? દેવની આરાધના કરવાનો સમય રાખીએ છીએ? દેવે જે બધા આશીર્વાદો તમને અને મને આપ્યા છે એને યાદ કરીએ છીએ? હું આજે મારા તારણના દિવસને વિસરી જતો નથી, કારણ કે એ દિવસે પ્રભુએ મને પકડી લીધો, મને એની ઓળખાણ આપી, અને એટલા માટે 20 વર્ષથી એક જ સંસ્થાની સાથે કન્ટિન્યુઅસ સેવામાં ભાગીદારી કરી રહ્યો છું. પ્રભુએ તમારા જીવનમાં જે બધા આશીર્વાદો આપ્યા છે શું એને વિસરી ગયા છો? પ્રભુએ કેવી પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢ્યા? પ્રભુએ આપણા બાપ દાદાઓને એમની ઓળખાણ આપી, અને ઓળખાણ તમને ને મને વારસામાં મળતી આવી, અને આપણે આપી રહ્યા છે. નેક્સ્ટ વીક આપણા બાળકોને એ ઓળખાણ આપવાની પ્રયત્ન કરી રહ્યા છે. અને એટલે આવો આપણે બધા ઊભા થઈએ આપણી જગ્યાએ અને યાદ કરીએ, આપણે દેવની શોધ કરીએ છીએ કે કેમ. થોડીક મિનિટો માટે આપણે ઊભા થઈશું આપણી જગ્યા પર અને શાંત રહીએ. અને જ્યારે આપણે શાંત રહીએ ત્યારે યાદ કરીએ કે આપણે પ્રશ્નમાં હોઈએ, મુશ્કેલીમાં હોઈએ, ત્યારે આપણે કોની તરફ દોડીએ છીએ? શું આપણે દેવની શોધ કરીએ છીએ? શું આપણે દેવની આરાધના કરીએ છીએ? દેવે કરેલા ચમત્કારો વિશે વિચાર કરીએ છીએ? અને દેવે આપેલી પદ્ધતિ પ્રમાણે એ પ્રશ્નમાંથી બહાર આવવાનો માર્ગ સ્વીકારીએ છીએ કે કેમ? વાલા ભાઈઓ અને બહેનો, આ શાંત સમય છે જે વિશે તમે તમારા જીવન વિશે વિચારો. તમે અને હું એવા ઈશ્વરને ભજીએ છે કે જેનું નામ સર્વશ્રેષ્ઠ નામ છે. તમે અને હું એવા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ કે જે આ સૃષ્ટિના સર્જનકર્તા છે. આ બધું આપણે જાણીએ છીએ, તેમ છતાંય શું આપણે એ દેવને કેન્દ્ર સ્થાને આપણા જીવનમાં રાખીએ છીએ કે કેમ? પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અગણિત આશીર્વાદો અમને આપ્યા, તમે અમને મંડળીમાં સામેલ કર્યા, તમે અમારા બાપ દાદાઓને તમારી ઓળખાણ આપી. એ ઓળખાણ પ્રભુ અમારા જીવનમાં કોઈક રીતે પ્રસરતી ગઈ ને તમે વ્યક્તિગત રૂપમાં અમારા જીવનમાં આવ્યા માટે દેવ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આજે બપોરની વેળાએ ફિલાડેલ્ફિયા ગુજરાતી ક્રિશ્ચિયન્સ ફેલોશીપમાં જ્યારે અમે ઊભા રહ્યા છીએ ત્યારે પ્રભુ અમે તમારું મુખ શોધીએ છીએ. પ્રભુ, મારા ભાઈઓ અને મારા બહેનો જ્યારે જ્યારે તમારું વચન વાંચે ત્યારે તમે તમારો ઝીણો અવાજ સંભળાવતા જાઓ, અને જ્યારે જ્યારે તેઓ તમારી સમક્ષતામાં આવે ત્યારે દેવ તમે તેઓની સાથે વ્યવહાર કરતા જાઓ. પ્રભુ, ફરીને એકવાર આજના દિવસની ભેટને માટે તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા, અમારી આ વિનંતી ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન, આમેન. બેસી જશો. થેન્ક યુ વેરી મચ આ સુંદર સમયને માટે. એક વાક્ય બોલીને બેસી જઈશ. જ્યારે જ્યારે પુલપીટ પર આવવાનું થાય ને ત્યારે હાથમાં પરસેવો આવી જાય છે, એટલે બહુ ઠંડુ ઠંડુ થઈ જાય, અને એટલે ઘણી બધી વખત અવાજમાં પણ એ તકલીફ આવી જાય છે, પણ એ સારી બાબત છે મારા માટે. થેન્ક યુ.